शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम अनुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। श्री अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय श्री स्वामी नारायणाय नमो नमः। परम ध्येय स्वरूपाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। कठिन दबकारिणे श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बालरूपाय महामनोहराय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरु वर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने भाई रामदास स्वामी ने भारतमानंद स्वामी ने प्रेमानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने च नमो नमः। सर्वे परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त मुक्तेभ्यः प्रकट सर्व साधु हरिभक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2070 कार्तिक सुद पड़ेवो बेस्तु वर्ष ने सोमवार तारीख 4 नवंबर 2013 आजना नूतन वर्षे आप सौ कोई ने मारा भाव थी जय स्वामीनारायण। तीर्थधाम कुंडल स्वामीनारायण मंदिर द्वारा आयोजित आ स्वामीनारायण सत्संग शिबिर 22 आज 5 दिवस बपोर पछी शिक्षापत्री भाषणी कथा में अपने आगल वधीए छे। आ बधाय भक्तों आज वहली सवार थी भगवत भक्ति मय नूतन वर्ष नो महा आनंद माणी रहा छे। सबने भगवान प्रत्ये भाव छे, हरस परस भगवान ने राजी करवानी सब वातो करी, भगवान ने राजी करवा माटे एक बीजा ने राजी करी आत्मीयता दृढ़ करी ने जीवन जीववानो ठराव करो छो। संतोने मुक्तोने भगवान ने आ बधु बहु गमे। आजे कुंडलाधिपति भगवान स्वामीनारायण अन्नकोट जमे छे, हजारों नी संख्या में माणस भगवान ना दर्शने आवे छे, अन्नकोट ना दर्शन करे छे। भगवान स्वामीनारायण नी प्रसिद्ध प्रसादी लाडूड़ी बहु मीठी लागे बधाने, गुजरात में एने बंटा गोळी कहे छे। प्रेम थी सब बंटा गोळी नो प्रसाद ले छे। अपना रमेश भाई हाल पर आके मारे तो बधाने बंटा गोळी वेचवा बेसवू छे। स्वामीनारायण संप्रदाय माथे थी कलंक गयु के स्वामीनारायण मफत बंटा गोली दे नहीं, पण आया तो बधाई ने प्रेम थी बंटा गोली भगवान ना भक्तो मंदिरे आपे छे। बधाई बंटा गोली जमता जमता मंदिर नो दादरो उतरता होय, एक बीजानी हामू जोई ने खुशी थाता होय, ત્યારે મંદિરમાં બિરાજમાન મારો ઘનશ્યામ મહારાજ જાણે બનતા ગોળી ખાઈને રાજી થતો હોય એવો આપણને અહેસાસ થાય. ક્યાં જે કાંઈ થઈ રહ્યું છે તે માત્ર ને માત્ર આપની પવિત્ર લક્ષ્મી દ્વારા સંપન્ન થઈ રહ્યું છે. વાલા ભક્તો, આપણને ક્યાં ખબર હતી કે મહારાજ આવું સુખ દેશે? કલ્પનામાં નહીં, આ તો બધું કલ્પના બહાર છે. મહારાજની મીઠી મીઠી વાણી નહીં, આપણને એમ થતું હતું કે મોટા મોટા સંતો મહારાજને મીઠા બોલા કહે છે. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. એ આપણને એમ કે કેવું મીઠું બોલતા છે, પણ બહુ સારું મીઠું બોલતા આવડે છે મહારાજને. ગમે એનું ચિત્ત હરી લે એવું બોલે, ઘડીક બોલે, ત્યાં તો આપણને એમ થઈ જાય કે આને માટે તો હું હોય કરી નાખી. આપણા બધાનું ચિત્ત હરી ગયા. અમારે નિર્મળ સ્વામી કહેતા, એમ લઈને ગયો મન પ્રાણ રે માવો મારો, લઈને ગયો મન પ્રાણ. આવો ભગવાનના ભજનનો, ભગવાનના દર્શનનો, ભગવાનની કથાનો, ભગવાનના કીર્તનનો, આવા અતિ અલૌકિક દિવ્ય માહોલના દર્શનનો જો લાભ મળતો હોય તો આમ જુઓ, રસ્તામાં હુઈ રહેવા સારું ઉતારો મળે ને તોય આપણને ખોટ નથી. આ શ્રીજીવાડીનું કોક ઝાડવું આપણને મળી જાય ને, આય તમે ઉતરો આ ઝાડવા હેઠે, તો જેમ નંદ સંતો મહારાજની પાછળ ફરતા ને મહારાજ જે ગામ જાય ત્યાં મહારાજ તો દરબાર ગઢમાં ત્યાં રાજાના મહોલમાં ઉતરતા, અને સંતોને મહારાજ એમ કહેતા હતા કે તમે ઉગમણી સીમમાં ઉતરો ને તમે એટલે આથમણી સીમમાં ઉતરજો, ત્યાં સરોવર છે. તે સાધુ ઝાડવે જોડી ટીંગાડતા ને વગર પાથરે ઝાડવા હેઠે હુઈ રહેતા ને હવારે સરોવરમાં નાહી રહેતા ને મહારાજની વાહે વાહે ગાંડા થઈને ફરતા. કલ્યાણનો ખપ હતો ને એટલે આપણે નહીં, એ જે એવા ઉતારા મળ્યા એ જ્યાં મળ્યા એ પણ મળ્યા એમ કોને. આનંદમાં રહી આ લાભ લેવો, આ લાભ ચૂક્યા જેવો નહીં. વાલા ભક્તો, હવે આપણે શિક્ષાપત્રીમાં આગળ જઈશું. કેટલામો શ્લોક આવ્યા? 29મા શ્લોકમાં શું આવે છે?
કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યોક્તિભિ, કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ, કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ, ન માન્યાનિ કદાચન, ન માન્યાનિ કદાચન. કૃષ્ણ કૃષ્ણાવતારાણામ, કૃષ્ણ કૃષ્ણાવતારાણામ.
વાલા ભક્તો, સંગ શુદ્ધિના શ્લોકો ચાલુ છે. એક એક શ્લોક સંગ શુદ્ધિના છે. 26મા શ્લોકમાં કૃતજ્ઞનો સંગ ન કરવો એમ કહ્યું. 27મા શ્લોકમાં ચોર પાપી વ્યસની પાખંડી કામી ને ઠગ એનો સંગ ન કરવો એમ કહ્યું. 28મા શ્લોકમાં સ્ત્રી દ્રવ્યને રસમાં લોલુપ થઈ અતિ પાપને વિશે પ્રવર્તનારાનો સંગ ન કરવો એમ કહ્યું. હવે આ 29મા શ્લોકમાં શાસ્ત્ર સંગની શુદ્ધિ કહે છે કે આવા શાસ્ત્રનો સંગ ન કરવો. કેવા શાસ્ત્રનો? તો જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિય કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા, અને લઈ લઈએ ન વાંચવા, ન ખરીદવા, ન ઘરે લાવવા. એ ઉપરનું વિવરણ પછી કરશું. પહેલા
એ વાત જણાવી દઉં કે આપણે આવા શાસ્ત્રો તો ન ખરીદીએ, ન ઘરમાં લાવીએ, ન માનીએ, ન વાંચીએ, ન સાંભળીએ, પણ શું આજકાલ બધાને ઘેરે પેપર આવે છે છાપું, અને બધાને ઘરે નેટ છે, એમાં યુટ્યુબ વગેરે ચેનલો છે, એની અંદર એવા કેટલાક લેખ આવે છે, એવી કેટલીક બાબતો, ભાષણો અને પ્રવચનો આવે છે કે જેને આપણે માનીએ, દેખીએ, વાંચીએ, સાંભળીએ તો આ શ્લોકમાં મહારાજની કહેલી આજ્ઞાનો ચોખ્ખો ભંગ થાય. છાપામાં અમુક લેખ આવે છે જે બિલકુલ નાસ્તિક જેવા હોય, યુક્તિ કરીને કંઈ ખંડન કર્યું હોય અંદર, ધર્મનું, ભગવાનનું, સત્શાસ્ત્રનું, સત્પુરુષોનું, એમાં ઘણા બુદ્ધિશાળીએ તર્કપૂર્વક વ્યંગ ભાષામાં ખંડન કર્યું હોય છે, જેને વાંચવાથી આપણને પણ ધર્મનો, સંપ્રદાયનો, આધ્યાત્મિક જગતનો, અવતારોનો અભાવ આવે, એવા લેખો, એવા પ્રવચનો એ આજની નૂતન પેદાશ છે. એ બધા જ અશાસ્ત્ર કહેવાય, અને એને આપણે વાંચવા, સાંભળવા, માનવા જોઈએ નહીં. આટલી વાત પ્રથમ કરી તમને. હવે સાંભળો, આ શ્લોકનું ગુજરાતી વાંચું છું ફરીવાર. જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર, કેટલી બાબત થઈ? બે, ભગવાન અને ભગવાનના અવતાર, એ બંનેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, ભગવાનનું ખંડન કર્યું હોય અને ભગવાનના અવતારોનું પણ ખંડન કર્યું હોય, એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા, ન સુણવા. શતાનંદ સ્વામી અર્થ દીપિકામાં એમ કહે છે, કૃષ્ણ એટલે શું, કૃષ્ણ અવતારાહા એટલે શું, કૃષ્ણ એટલે કે યહ પરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. કૃષ્ણ શબ્દથી શું લેવાનું? યહ પરમ બ્રહ્મ, જે પરબ્રહ્મ છે, સર્વ કારણ કારણમ, જે સર્વ કારણના પણ કારણ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, તેને અહીંયા કૃષ્ણ શબ્દથી લખ્યા છે. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વાવિર્ભાવ કારણમ. શિક્ષાપત્રીના શ્લોકમાં સર્વ આવિર્ભાવનું કહેતા અવતારોનું કારણ જે અવતારી સ્વરૂપ, એ જ અહીંયા શ્રી કૃષ્ણ સ્વરૂપથી પ્રતિપાદિત કરેલ છે. હવે કૃષ્ણ અવતારાહા, કૃષ્ણના અવતારો એટલે કોણ? તો રામ કૃષ્ણ વરાહા દયહ ઇતિ તુ અવતારાહા. એ જે અક્ષરધામાધિપતિ પરાત્પર વાસુદેવ નારાયણ પરમ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમના અવતારો એટલે કે રામ કૃષ્ણ વરાહ નરસિંહ વગેરે વગેરે અવતારો છે. ચોખ્ખું થયું? કૃષ્ણ ચોખ્ખા થયા, અવતારો ચોખ્ખા થયા? તો આગળ હાલો, આ ચરિત્ર નથી, આ ગ્રંથ છે, ઉપદેશનો ગ્રંથ છે, અતિ ઊંડાણવાળી આમાં બધી બાબતો છે. મહારાજે તો ટૂંકું ટૂંકું લખ્યું છે, સતાનંદ સ્વામી આપણને એનો હાર્દ કાઢી અને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો રામ કૃષ્ણ વગેરે છે એમ જ્યારે વાત કરી ત્યારે એક શંકા ઊભી થઈ, કોઈએ કરી, નન્વાસ્તામ શ્રી કૃષ્ણસ્ય પરમ બ્રહ્મત્વમ મૂળ પુરુષસ્ય ભગવતસ્તુ કૃષ્ણ શબ્દ વાચ્યત્વમ ન ઘટતે. કોકે કહ્યું કે તમે શ્રી કૃષ્ણનું પરબ્રહ્મપણું અહીંયા કહો છો, પરંતુ તે પરાત્પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એમની જે તમે વાત કરો છો કૃષ્ણ શબ્દથી, પણ એ કહેવું ઘટતું નથી. કૃષ્ણ શબ્દથી એમને કહેવા ઘટતા નથી. કેમ? તો કે દ્વાપરાંતે દેવકી વસુદેવાભ્યામ આવિર્ભાવાનંતરમ કૃષ્ણ નામ પ્રવૃત્તિ પ્રસિદ્ધે ઇતિ ચેત. આ સૃષ્ટિના 28મા દ્વાપર યુગના અંતમાં વસુદેવ અને દેવકી થયા યદુકુળમાં, એમને ત્યાં પ્રગટ થયા પછી ભગવાનનું નામ કૃષ્ણ પડ્યું છે એવી પ્રવૃત્તિ પ્રસિદ્ધ છે. વસુદેવ ગૃહે આવિર્ભાવાત પ્રાગેવ ભગવત કૃષ્ણાખ્યત્વે કિમ પ્રમાણમ. ભાઈ, વસુદેવના ગૃહમાં ભગવાન જન્મા પહેલા ભગવાનનું નામ કૃષ્ણ હતું એવું કોણે કહ્યું? કૃષ્ણ નામ તો વસુદેવ દેવકીને ઘરે જન્મા પછી પડ્યું. તો ભગવાન કૃષ્ણ અને કૃષ્ણના અવતારો, એમાં કૃષ્ણ એમ કહેવાથી તમે અક્ષરધામાધિપતિ અવતારીને લ્યો છો એ ઘટતું નથી. કેમ જે એમનું નામ કૃષ્ણ છે એવું કોણે કીધું? કૃષ્ણ નામ તો વસુદેવ દેવકીને ઘરે જન્મા પછી પડ્યું છે એવી કોઈએ શંકા કરી. આજે આપણા બહુ લોકો એવા છે, કૃષ્ણ નામ આવે ને એટલે વસુદેવ દેવકીના દીકરા જ સમજે છે. ખબર નથી કે અક્ષરધામાધિપતિ સર્વાવતારી સ્વામિનારાયણનું નામ કૃષ્ણ છે, પહેલેથી જ છે. શ્રી કૃષ્ણ કહો એટલે સ્વામિનારાયણ જ અર્થ થાય છે, આ વાતનો ખ્યાલ રાખવો. કોઈએ એવું જ નહીં માની લેવું કે કૃષ્ણ એટલે વસુદેવ દેવકીના દીકરા જ. સર્વાવતારી પુરુષોત્તમ અક્ષરધામાધિપતિને પણ કૃષ્ણ નામથી જ ગાયેલા છે શાસ્ત્રોમાં. કેમ? તો કે છે, સકલમ બ્રહ્મ વૈવર્ત પુરાણમ એવ પ્રમાણમ. આખું બ્રહ્મ વૈવર્ત પુરાણ એના માટે પ્રમાણ છે કે વસુદેવ દેવકીને ઘરે જન્મા પહેલા પણ ભગવાનને કૃષ્ણ એવા નામથી સૌ જાણતું હતું અને કહેતું હતું. ગઈ શંકા, કૃષ્ણ નામથી વસુદેવ દેવકીને ઘરે જન્મેલ ભગવાનનો કૃષ્ણ નામનો અવતાર જ લેશું કે અક્ષરધામાધિપતિ સર્વાવતારી ભગવાન શ્રી હરિને માનશું ને? તો હારું, તો તમને બધાને ધન્યવાદ. બાકી તો ઘણા બિચારા અણહમજણા કૃષ્ણ નામ આવે એટલે એવું સમજે કે આજ તો વસુદેવ દેવકીને ઘરે જન્મેલા ભગવાનના અવતારને કહેવામાં આવ્યા છે, માટે એવા કોઈ નામ આવે તો એને બહુ આનંદ ન થાય. પણ ખરેખર એવું નહીં, જરા સમજવામાં ફેર છે. ચાલો હવે આગળ, કેટલા ખંડનની વાત છે અહીંયા? કયા કયા બે ખંડન? એક ભગવાનનું ખંડન, બીજું ભગવાનના અવતારોનું ખંડન. હવે એ ખંડન પાંચ પ્રકારે લોકોએ પૂર્વે કરેલું છે અને એનું બધું શાસ્ત્રમાં પણ એ લોકોએ હવ હવના ગ્રંથોમાં લખ્યું છે. આજે પણ પાંચ નહીં ને ઘણા પ્રકારે ખંડન થતું હશે પેલા ઘણા પ્રકારે ખંડન થયું હશે, પણ એમાંથી મેન પાંચ પ્રકાર અહીંયા શતાનંદ સ્વામી ગણાવે છે. હું તમને સંભળાવી દઉં. સ્વામીએ લખ્યા છે, એક તમે લખી લો, સમજવાની મજા આવશે. સર્વેશ્વર એવા ભગવાન છે જ નહીં. પાંચ વાક્ય લખી લો, એકડો કરીને લખો. ભગવાન છે જ નહીં. આમ કોઈ બોલે એટલે એને શું કહેવાય? કૃષ્ણનું ખંડન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? કૃષ્ણનું ખંડન કર્યું કહેવાય. હવે બીજું વાક્ય છે, બગડો કરો પછી લખો. ભગવાન છે પણ એ કૃષ્ણ નહીં. તો શિવ કહો, બ્રહ્મા કહો, પણ કૃષ્ણ નહીં. એક મત આવો છે. એક તો કે ભગવાન છે જ નહીં, બગડામાં ભગવાન છે પણ તે કૃષ્ણ નહીં. લખી નાખ્યો બગડો. ત્રીજું વાક્ય લખશો, થોડુંક મોટું છે, તગડો કરો. હવે લખો, ભગવાન તો કૃષ્ણ જ છે પણ, એટલે પણ શું? આ પણ નિત્ય નિર્દોષ, પછી અલ્પવિરામ, પરમ બ્રહ્મ તત્વ તેનાથી જુદા જ નિર્ગુણ નિરાકાર જ છે, પણ નિત્ય નિર્દોષ, પરમ બ્રહ્મ તત્વ એનાથી જુદા જ નિર્ગુણ છે, નિરાકાર જ છે. લખી નાખ્યું. હવે ચોગડો, ચોગડે ચાર. જોયું? પેલા કે ભગવાન નથી, બીજા કે ભગવાન છે પણ કૃષ્ણ નહીં, ત્રીજા કે ભાઈ કૃષ્ણ જ ભગવાન છે પણ પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર ભગવાન એનાથી વળી ઉપર છે. તો ચોથા લોકો શું કે છે? આ જે ત્રણ વાત આવી ને, ત્રણ સુધી, એને કહેવાય કૃષ્ણ ખંડન. શું કહેવાય? હવે જો, હવે બે વાત આવે છે ને, એ કૃષ્ણ અવતાર ખંડન ની આવે છે. બે જે વાત છે, પાંચમાની છેલ્લી બે, એ ભગવાનના અવતાર નું ખંડન કરનારી વાત છે. તો ચાલો લખશો ને, ચોગડો કરો. ભગવાન ક્યારેય આ પૃથ્વી પર અવતરતા જ નથી. લખો, ભગવાન ક્યારેય આ પૃથ્વી પર અવતરતા જ નથી. એટલે આને કહેવાય ભગવાનના અવતારનું ખંડન. હજી ભગવાનના અવતારનું ખંડન કરનારું છેલ્લું પાંચમું વાક્ય, પાંચડો લખો. અવતરે તો છે, લ્યો એ નવીન પ્રકારનું ખંડન. અવતરે તો છે પણ માયિક રૂપથી અવતરે છે, અપ્રાકૃત દિવ્ય સ્વરૂપે જ નહીં. અવતરે તો છે પણ માયિક રૂપથી અવતરે છે, અપ્રાકૃત દિવ્ય સ્વરૂપે જ નહીં. શતાનંદ સ્વામીએ બતાવેલા આ ખંડનના પાંચ પ્રકાર મેં તમને લખાવ્યા, એમાં ત્રણ ખંડનના પ્રકાર કોના છે? ભગવાનના. અને બે ખંડનના પ્રકાર કોના છે? ભગવાનના અવતારના. આવી ગયું દિમાગમાં? ત્રણ પ્રકાર ભગવાનના ખંડનના છે અને બે પ્રકાર ભગવાનના અવતારના ખંડનના છે. વાંચી લ્યો. હવે એ પાંચેય પ્રકાર મારે સમજાવવાના છે એક કલાક સુધી. એ અમારો પીડિયર છે, પીડિયર. અમારા વિદ્યાર્થીઓને વંદન. કેવું ભણો છો જોઈએ. હવે પહેલું વાક્ય સમજવું છે, ભગવાન છે જ નહીં. આ મત પૂર્વ મીમાંસકોનો છે, ચારવાકોનો છે, જૈનોનો છે, નિરીશ્વર સાંખ્યવાદી કાપિલોનો છે, અને આજના અમુક બુદ્ધિવાદીઓનો છે, અને અમુક કહેવાતા વૈજ્ઞાનિકોનો પણ છે. આ પહેલો એકડાવાળો મત. બીજો આ ઘણાયનો હશે. આ તો આપણે આવા છ જણાને ગોતી કાઢ્યા કે આટલાનો આ મત છે. પરિવાર કહું, આ મત પૂર્વ મીમાંસકોનો છે, ચારવાકોનો છે, જૈનોનો છે, નિરીશ્વરવાદી એટલે કે સાંખ્યવાદી કાપિલોનો છે, પાંચમા આજના અમુક બુદ્ધિશાળીઓનો છે અને અમુક વૈજ્ઞાનિકોનો પણ છે. કયો મત? કે ભગવાન છે જ નહીં, આને આપણે બધાને નાસ્તિક કહેશું. વચનામૃત વડતાલના બીજામાં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હતા કે કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જ જગતના કરતા હરતા કહેવા તે ભગવાનનો અતિ દ્રોહ છે, તે ભગવાનનું ખંડન છે. બુવાના કાનદાસ પટેલનો દાખલો દઈને મહારાજે એમ કહ્યું કે પટેલ, ગામમાં તમારી કોઈ પટલાઈ રહેવા ન દે અને કોઈ બીજાને ગામના પટેલ કે ગામના આગેવાનને કરતા હરતા કે તો તમારું ખંડન કર્યું કહેવાય કે નહીં? તો કર્યું કહેવાય. એમ જગતના કરતા હરતા કેવળ એક પરમેશ્વર છે, છતાંય કોઈ એમ કે ના કાળે કરીને જગત થાય છે અને કાળે કરીને જગત નાશ પામે છે તો એને ભગવાનનું ખંડન કર્યું કહેવાય અને ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. કર્મે કરીને જગત થાય છે તો એને ભગવાનને કાઢી નાખ્યા અને ભગવાનનું કર્તૃત્વ કર્મને ખાતે ચડાવ્યું માટે એને ભગવાનનું ખંડન કર્યું કહેવાય, બસ એને દ્રોહ કર્યો કહેવાય. કોઈ કંઈક ના સ્વભાવથી બધું ચાલે છે, આનો કોઈ અનાદિ કરતા નથી તો એને પરમેશ્વર અનાદિ કરતા જે વાસ્તવિક છે એને કાઢી નાખીને સ્વભાવમાં બધું કરતા પણ ઘાલ્યું માટે એને ભગવાનનું ખંડન કર્યું કહેવાય, કહેતા દ્રોહ કર્યો કહેવાય. વળી ભગવાન સ્વામિનારાયણે કાનદાસ પટેલને એમ કહ્યું કે તમે સર્વાંગ સંપૂર્ણ છો, છતાં તમારા ગામના માણસ એમ વાત કરે કે અમારા ગામના પટેલ તો નાક વિનાના છે, કાન વગેરેના છે, હાથ વગેરેના છે, તો તમે સંપૂર્ણ સર્વાંગ હોવા છતાં તમને અંગ ખંડિત વર્ણવે તો તેણે તમારો દ્રોહ કર્યો કહેવાય. કેમ જે એને તમારા અંગોનું ખંડન કર્યું. એમ ભગવાન સદાય સાકાર મૂર્તિ છે, અતિ રૂપાળા છે, સર્વાંગ સંપૂર્ણ છે, છતાંય ભગવાનને આકાર રહિત કહેવા, કેવળ તેજ રૂપમાં જ ભગવાનને મનાવવા, માનવા, જાણવા એ પણ ભગવાનનું ખંડન છે, ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાનનો આકાર અને ભગવાન બે વસ્તુ અલગ નથી, ભગવાનના આકારનું ખંડન એ ભગવાનનું જ ખંડન કહેવાય અને એને જ દ્રોહ કહેવાય. આઈ બાત દિમાગ મેં? આ શ્લોક સમજાવવો કઠણ છે, સમજવો બહુ કઠણ છે, એટલે હું ધીમે ધીમે ઘૂંટડા ગળે ઉતારું છું. યાદ રહેતું જશે તો આખું સાંગો પાંગ વ્યવસ્થિત સમજાઈ જશે. જુઓ, હવે મેં તમને કેટલા જણા બતાવ્યા? છ. કેટલા? કે જે લોકો પ્રથમ એકડો કરીને લખાવ્યું કે ભગવાન નથી એ મતના છે. પહેલા મેં તમને કીધા પૂર્વ મીમાંસકો, બીજા ચારવાકો કીધા, ત્રીજા જૈનો, ચોથા નિરેશ્વર, સાંખ્યવાદી કપિલો, પાંચમા આજના અમુક બુદ્ધિશાળીઓ અને છઠ્ઠા અમુક વૈજ્ઞાનિકો. હવે આ છ જણાની હું ટૂંકમાં વ્યાખ્યા કરું છું. પૂર્વ મીમાંસકો એવું માને છે કે આ જગત થયું છે, ચાલે છે, સ્વર્ગથી ઉપર કશું જ છે નહીં. આ જગત એની મેળે થયું છે અને એની મેળે ચાલે છે અને સ્વર્ગથી ઉપર કાંઈ છે નહીં. જેના માટે પરમેશ્વરની જરૂર પડે કે તેની ભક્તિ કરવી પડે એવું કંઈ નથી. લો, હા થયું છે ને, હાલે આમાં ભગવાનની જરૂર શું છે? અમથે અમ તો આપણે ભગવાન કોકને સ્થાપીએ છીએ, છે જ નહીં એવું કહે છે. એટલે આ લોકો પરમેશ્વરને નથી કરતા માનતા, કેવળ કર્મને કરતા માને છે. કોણ? પૂર્વ મીમાંસકો. હવે બીજા ચારવાકો. આ લોકો એવું કહે છે આ જગત ભૂતોના સંયોગથી સ્વાભાવિક જ થયું છે ને, હાલે છે. ચાર ભૂતો મળે એટલે ચૈતન્ય પ્રગટે, અમુક સમયે જીર્ણ થતા નાશ થઈ જાય. આમાં સર્વનિયામક સર્વકર્તા પ્રભુની જરૂર છે? જેમ પાનમાં એની મેળે લાલાશ આવે છે, પાંદડું લીલું ને એનો રંગ રાતો થાય છે, એમાં પ્રગટ ભગવાન કે બીજા કોઈની જરૂર શું છે? તો આ ચારવાકો એ કાળ અને સ્વભાવને કરતા માન્યા અને ભગવાનને કાઢી નાખ્યા, એનો આવો મત છે. હવે આવો ત્રીજા જૈનો. જૈન લોકો જે છે તે જીવ શુભ કર્મ કરતા કરતા અશુભને ખપાવી શુદ્ધ થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટે તેથી તે સ્વયં ભગવાન થઈ જાય, આવું એ લોકો માને છે. એમ એણે અનેક ભગવાન માન્યા. ભગવાન સ્વામિનારાયણે વચનામત ગઢડા મધ્યના 18માં એમ કહ્યું કે નાસ્તિકોએ તો કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે, તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી, માટે પાકા નાસ્તિક છે અને તેઓ માત્ર કર્મને જ કરતા માને છે. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર એમને મતે કોઈ નથી. સતાનંદ સ્વામીએ 5 ખંડનના પ્રકાર બતાવ્યા, એમાં પહેલા પ્રકારે ભગવાનનું ખંડન કરનારા આ બધા છે. એમાં 3ની વ્યાખ્યાઓ કરી ગયો, પૂર્વ મીમાંસકોની, ચારવાકોની અને જૈનોની. હવે આવ્યો 4થો નંબર, નિર્બીજ સાંખ્યવાળાનો. નિરીશ્વર સાંખ્યવાદીઓ, કપિલ મતના માણસો, કાપિલો, એ શું કે છે? જળ પ્રકૃતિ ચેતન પુરુષના સંસર્ગમાં આવતા આ જગત થયું છે ને તેનાથી ચાલે છે. જળ માયા જ જગત કરતા છે, આ જગતનો બીજો કોઈ કરતા નથી. એટલે આ લોકો માયાને કરતા માન્યા, એને માયાને કરતા માની નિર્બીજ સાંખ્યવાદીઓએ. હવે 5મો, અમુક નાસ્તિકો આજકાલના, એ લોકો શું કહે છે? જો ભાઈ, તમે બધા ભગતડા ભગવાન ભગવાન કરો છો, પણ તમે માંદા પડો છો ને, તમે હેરાન થાવ છો ને, તમે મરો છો, તમારા બૈરા છોકરા મરે છે, તમને ધંધામાં ખોટ જાય છે ને, તમે અમારી નાસ્તિક પાસે આવીને મદદ માગો છો. તમારો ભગવાન હોય તમારે શું અમારી કોઈની જરૂર પડે? માટે ભગવાન જેવું કાંઈ નથી. ભગવાન હોત તો ભગત માંદો ન પડે, ભગતનું જ બધું હાલત. ભાઈ, તમે ભૂલા પડ્યા છો, પુરુષ પ્રયત્ન જ સર્વસ્વ છે, પુરુષ પ્રયત્નથી જ બધું મળે છે, પુરુષ પ્રયત્નથી જ જગત ચાલે છે, ભગવાનની અમથી કોઈ જરૂર નથી. જેવું તમે કરો એવું તમે પામો, આમાં ભગવાનની શું જરૂર? આમ અમુક બુદ્ધિશાળીઓ પુરુષ પ્રયત્નને જ કરતા માને છે, એટલે કે કર્મને જ કરતા કહે છે. હવે નંબર 6, અમુક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ વિશ્વ ઓટોમેટિક જ ચાલે છે. બધા વૈજ્ઞાનિકો નહીં, ઘણા વૈજ્ઞાનિકો આસ્તિક છે, ભગવાનને સ્વીકારે છે, માને છે, પણ અમુક વૈજ્ઞાનિકોનું એવું સ્પષ્ટ કહેવું છે કે આ વિશ્વ ઓટોમેટિક જ ચાલે છે. આજ સુધી અમારા પ્રયોગમાં ભગવાન સાબિત થયા નથી, માટે આ જગત એની મેળે સ્વાભાવિક ચાલે છે, માટે જગતના કરતા સ્વભાવને માન્યા એણે. તો વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે વડતાલ વચનામૃત 2માં વાત કરી કે કાળ કર્મ સ્વભાવ અને માયા એને જગતના કરતા હરતા કહેવા તે ભગવાનનો અતિ દ્રોહ છે. કોણ કોણ લોકો કાળને, કર્મને, સ્વભાવને અને માયાને જગતના કરતા હરતા કહે છે એ બધું મેં તમને બતાવી દીધું. હવે આવા મતવાદીઓના જે શાસ્ત્રો છે એને અસત શાસ્ત્રો કહેવાય. આવા મતવાદીઓના જે કાંઈ પેપરમાં કે નેટમાંથી લેખો આવે છે તે અસત લેખો કહેવાય. એ મતવાદીઓ જે કોઈ નાની મોટી ફિલ્મો બનાવે, ટેલિફિલ્મ બનાવે, શોર્ટ ફિલ્મ બનાવે અને આપણને માટે તે લોકો મૂકે અને આપણે એને સમજ્યા વગર જોયા કરીએ, એમાંથી કાંઈક જો અવળું સમજાઈ ગયું તો એ અસત શાસ્ત્રનું જ ફળ મળ્યું ગણાય. સૌની જાણ માટે સ્પષ્ટતા કરું, માટે એવા અસત શાસ્ત્રો કે એવા લેખો કે એવી ટેલિફિલ્મો કે એવા ભાષણો કે એવા પુસ્તકો વાંચવા નહીં, એવાનો સંગ કરવો નહીં, એને માનવા નહીં. અને જો એવા પુસ્તકોને વાંચે, સાંભળે, માને તો એનું પાપ લાગે છે અને એ પાપનું પ્રાયચિત કરવું પડે છે. તમે કહેશો કે એનું શું પાપ લાગે છે, તો કે એનું ઉપપાપ આજ્ઞેવલ્કય સ્મૃતિમાં આજ્ઞેવલ્કય ઋષિએ કહ્યું છે, અસશાસ્ત્રાધિગમના મા કરેશ્વધિકારિતા ભાર્યયા વિક્રયશ્ચૈષા મેકૈકમ ઉપપાતકમ. અસશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેને ઉપપાતક કહેવાય છે. ધાતુની ખાણી ઉપર પોતાનો હક જમાવી દેવો એને પણ ઉપપાતક કહેવાય છે. પત્નીને વેચી દેવી એને પણ ઉપપાતક કહેવાય છે. એક સ્પષ્ટતા કરી દઉં, પાતક એટલે પાપ, ઉપપાપ, પાપ, ઉપપાપ, મહાપાપ, અતિપાપ, એવા પાપના પ્રકારો છે. ખ્યાલ આવ્યો? અમુક સુધી આપણે કાંઈ કરીએ એને પાપ કહેવાય, અમુક સુધી કાંઈક કરીએ એને ઉપપાપ કહેવાય, અમુક બાબતને મહાપાપ કહેવાય છે, અમુક બાબતને અતિપાપ કહેવાય છે. તો ઉપપાપ એક પ્રકાર છે પાપનો. એમાં ત્રણ વસ્તુનું સમાવેશ થયું. એક તો અસશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે તો ઉપપાપ કર્યું કહેવાય, એનું પ્રાયચિત કરવું પડે. ધાતુની ખાણ ઉપર કોઈએ પોતાનો હક જમાવાય નહીં, કેમ જે એ સરકારની પ્રોપર્ટી ગણાય છે. તમારું જ ખેતર કે ઘર હોય ને જો એમાં ખાણ નીકળે તો સરકાર આવીને તરત જ લઈ લે. અને ભાઈ સાંભળી લો, ગમે એવી પત્ની હોય પણ ભૂલાઈ એને વેચી દેવી નહીં, ઉપપાપ થાય. કર્મપુરાણમાં કહ્યું છે, યેષામ ન કારણમ વેદા ન વિપ્રા ન જનાર્દન તંત્રાણી ધર્મશાસ્ત્રાણી તેશામ વાક્યમ વિવર્જયેત. જો ભાઈ, જેઓને કારણ તરીકે વેદ, વિપ્ર કે ભગવાન કે ધર્મશાસ્ત્ર માન્ય નથી, અર્થાત જે લોકો વેદને, વિપ્રોને, ભગવાનને, ધર્મશાસ્ત્રને પ્રધાનપણે માનતા નથી, એવા વ્યક્તિઓની વાત ન જ માનવી જોઈએ. હા, વેદને માને નહીં, બ્રાહ્મણને માને નહીં, ભગવાનને માને નહીં, ધર્મશાસ્ત્રને માને નહીં, તો એવાને હું માને? શા માટે એવાને માનવા? કર્મપુરાણ બહુ સારું કે ભગવાન સ્વામિનારાયણ પણ હરિચરિતામૃત સાગરના 15મા પૂરમાં 81-82મા તરંગમાં એવું સ્પષ્ટ કહે છે કે જે માણસ અસત પુરુષનો સંગ કરે છે અને તેની વાત સાંભળે છે તેની સુમતિ નાશ પામે છે. જે લોકો ભગવાનને માને નહીં, વેદને માને નહીં, વિપ્રને માને નહીં, ધર્મશાસ્ત્રને માને નહીં, સત્પુરુષને માને નહીં, એ બધા અસત્પુરુષ કહેવાય. એવા નાસ્તિકોની વાત જો આપણે સાંભળીએ તો આપણી મતિ પણ નાસ્તિક થઈ જાય, સુમતિ નાશ પામે, કુમતિનો એમાં વાસ થાય છે, સદમતિ નાશ થઈ જાય છે. પછી તે અસત્પુરુષને યોગ્ય કરીને તીર્થ, વ્રત વગેરે એને અસત કહે છે. પછી એ અસત ગતિને જ પામે છે અને અતિ દુઃખી થાય છે. વળી ભગવાન સ્વામિનારાયણ વચનામત ગઢડા મધ્યના 18મા એક વાતની સ્પષ્ટતા કરે છે. પ્રભુ બોલ્યા, એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો સંગ, એ બે અતિ કુસંગ છે. જોયું, કુસંગ, મહાકુસંગ, અતિ કુસંગ. જો રથી મહારથી અતિરથી જેવી આ વાત છે. આને શું કહેવાય? અતિ કુસંગ. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય, થાય બાપા થાય. પણ એ બે મતની જેને પ્રતીતિ આવી, નાસ્તિકના મતની ને શુષ્ક વેદાંતિઓ જે ભગવાનને નિરાકાર કહે છે એની જો પ્રતીતિ આવી તો તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં, કોઈ કાળે થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ, સશાસ્ત્રો અને પુરાણોથી ઊંધી છે, માટે એ બે મતના શાસ્ત્રો અસત શાસ્ત્રો છે, એને ન વાંચવા, ન સાંભળવા, ન માનવા, એવા લેખો ન વાંચવા છાપાઓમાં, એવા કોઈ ટેલિફિલ્મો હોય યુટ્યુબમાં, ન જોવા, ન વાંચવા, ન સાંભળવા. એ આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. પછી હરખું થવું કઠણ છે. આ રીતે ભગવાન છે જ નહીં એમ ખંડન કરનારા માણસોની મેં તમને વિસ્તારથી વાતો કરી. હવે બગડે બે, તમે લખ્યું છે એમાં કોઈ એક ભગવાન છે પણ તે શ્રીકૃષ્ણ જ નહીં, બ્રહ્મા શંકરાદિક છે કોક, એના ઉપર હું આવ્યો છું. બ્રહ્મા અને શંકર વગેરેના ઉપાસકો એવું કહે છે કે બ્રહ્મા સર્વ કારણ છે, તો શંકરના ઉપાસક કે ના, શિવજે જ પરાત્પર શૂન્ય સર્વથી બાર ઉત્તમ ભગવાન છે, કૃષ્ણ નહીં. આ લોકો અમુક શ્રુતિ સ્મૃતિના અભિપ્રાયને યથાર્થ જાણતા નથી, માટે પોતાના પૂર્વગ્રહ વસાદ આવું માને તથા કહે છે અને મનાવે છે. જેમ કે એક શ્રુતિ છે, હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે, આનો અર્થ સૃષ્ટિ પહેલા બ્રહ્માજી હતા આવો થાય. પણ અહીંયા આ હિરણ્ય ગર્ભ શબ્દ એ બ્રહ્માને માટે નથી, સમજવું જોઈએ. પછી એક વળી છે શ્રુતિ, પ્રજા કામો વૈ પ્રજાપતિ સ તપો તપ્યતા, અર્થાત પ્રજા સર્જવાની ઈચ્છા વાળા તે પ્રજાપતિ બ્રહ્માએ તપ કર્યું. આનાથી એ લોકો કહે છે કે ભાઈ સર્વનું કારણ એક બ્રહ્મા જ છે. પણ એનું સમાધાન આવું છે, એક આ બ્રહ્માની સૃષ્ટિના આરંભ કાળની આ વાત છે, ત્યારે બ્રહ્મા રૂપે રહેલ પરબ્રહ્મે સૃષ્ટિ રચી છે, પરંતુ બ્રહ્મા સિવાય એના ઉપર કોઈ હતું જ નહીં એમ નથી. જરા શાસ્ત્રને હરખા સમજવા જોઈએ, બાકી તો ગમે તે રીતે ગમે તેમ માણસો શાસ્ત્રના અર્થ કાઢે. ન સત ન ચ અસત શિવ એવ કેવલ, આત્યંતિક પ્રલય વખતે નામ રૂપથી વ્યક્ત એવું આ કાર્યરૂપ જગત ન હતું અને અવ્યક્ત સ્વરૂપે રહેલું કારણરૂપ જગત પણ ન હતું, અર્થાત કાર્ય કારણ બધું માયામાં લીન હતું, એકમાત્ર પરમ કલ્યાણકારી શિવ હતા. શિવ એવ કેવલ, આવી શ્રુતિ છે. તો આ લોકો શિવ શબ્દથી એવું માને કે જેથી કાંઈ નહોતું તેથી શિવ એકલા હતા, માટે શિવ જ સર્વોપરી ભગવાન છે, એ જ સર્વના કારણ છે. વળી એક શ્રુતિ છે, કારણમ તુ ધ્યેયઃ સર્વેશ્વર્ય સંપન્નઃ સર્વેશ્વર શંભુરાકાશ મધ્યે ધ્યેયઃ. આ શ્રુતિનો અર્થ છે, સર્વનું કારણ હોય એનું ધ્યાન થાય, એ સર્વેશ્વર્ય સંપન્ન હોય, સર્વેશ્વર હોય એ, અને એ શંભુ છે અને એનું આકાશ મધ્ય ધ્યાન કરવું, એનું સમાધાન એવું છે. આ શ્રુતિમાં શિવ શબ્દ અને શંભુ શબ્દનો જે પ્રયોગ થયો છે તે બ્રહ્મા વિષ્ણુને શિવની લાઈનમાં આ બ્રહ્માંડના સંહારના દેવતા જે શિવજી છે એને માટે નથી. એ શબ્દથી પરમ બ્રહ્મ પરમાત્મા નારાયણની જ વાત કરી છે વેદે. એમ કેમ અર્થ કાઢો છો? એટલા માટે કે વેદની કેટલીક એવી શ્રુતિઓ છે કે જેણે હાવ ચોખ્ખું કરી નાખ્યું છે કે નારાયણ જ સર્વેશ્વર છે. અચ્છા, તો એવી શ્રુતિ અમને સંભળાવશો કેમ નહીં? મહોપનિષદની શ્રુતિ સંભળાવું છું. એકો હવૈ નારાયણ આસીત ન બ્રહ્મા નેશાનો નેમે દ્યાવા પૃથ્વી, અર્થાત સૃષ્ટિ પહેલા એકમાત્ર નારાયણ હતા, બ્રહ્મા નહોતા, શિવજી નહોતા, પૃથ્વી નહોતી, અંતરિક્ષના લોકો પણ નહોતા. ન બ્રહ્મા નેશાનો નેમે દ્યાવા પૃથ્વી, તો એકો હવૈ નારાયણ આસીત, એકો હવૈ નારાયણ આસીત, ન બ્રહ્મા નેશાનો નેમે દ્યાવા પૃથ્વી. આપણા દેશનું અણમોલ ઘરાણો એટલે કે વેદો, આ વેદોની શ્રુતિ છે, આ મંત્રો છે, આ તો બહુ મોટી વાત છે. એનો એક સ્પેશિયલ રાગ હોય છે, શબ્દે શબ્દ એને કેમ બોલવા, એનું બધું ઉદાત અનુદાત સ્વરિત એવું બધું હોય છે. ક્યાંક યજ્ઞ થતો હોય ત્યાં તમે આવી રીતે સાંભળો, અદભુત વાત છે. વાલા ભક્તો, આ શ્રુતિ સ્પષ્ટ કહે છે કે તમે બ્રહ્માને સર્વનું કારણ કહો છો, શિવજીને સર્વનું કારણ કહો છો, પણ આ શ્રુતિ એમ કહે છે કે જેથી બ્રહ્મા નહોતા, શિવજી નહોતા, કોઈ નહોતું, તે દી એક નારાયણ જ હતા. પરંતુ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને એમની આજ્ઞામાં રહે છે. અને જોવાને આપણે ગાઈએ છીએ, જીવઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, જીવઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરો રે સહુનો પ્રેરક હું ભગવાન, સહુને વશ પાલન પ્રલય થાય,
ગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય,
મારી મરજી ધાયનો માયાનો કાળનો પુરુષનો પ્રધાનનો ઉપરી પ્રેરક સૌને વશ નાખનારો હું એક જ ભગવાન છું એમ સ્વામિનારાયણ પ્રભુ કહેતા હતા. આ રીતે સર્વોપરી સુપ્રીમ સત્તા આનંદ ઘન એકમાત્ર પુરુષોત્તમ નારાયણ જ છે, તે સિવાયના સર્વે તેમના સેવક છે. માટે જે લોકો એવું કહ્યા કરે છે કોઈ એક ભગવાન છે પણ તે શ્રી કૃષ્ણ જ નહીં, બીજા કોક છે, એ વાત ખોટી. આ શંકાનું સમાધાન થઈ ગયું. હવે ત્રીજી શંકા કઈ લખાવી? સર્વેશ્વર તો શ્રી કૃષ્ણ જ છે પણ વેદ વેદ્ય પરબ્રહ્મ તત્વ તેનાથી જુદું છે. આ ત્રીજો પોઈન્ટ કે શ્રી કૃષ્ણ બરાબર છે પણ એનાથી પર કોક તત્વ છે એમ. હવે એનું ખંડન થાય છે. પાંચ પ્રકારે ભગવાનને ભગવાનના અવતારોનું ખંડન કરનારામાં ત્રણ પ્રકાર ભગવાનનું ખંડન કરનારા, એમાં ત્રીજો પ્રકાર છે. તો સાંભળો, આ મત કોનો છે? અદ્વૈતીઓનો. એ લોકો કહે છે જે સર્વેશ્વર શ્રી કૃષ્ણ છે તે તો સગુણ બ્રહ્મ છે એમ અદ્વૈતીઓ માને છે, તથા માયાજન્ય ભ્રમથી હું ઈશ્વર નિયંતા છું ને આ બધા નિયમ છે એમ એને થઈ ગયું. કોને? ઈશ્વરને એવું થઈ ગયું. એ લોકો એવું કહે છે કઈ ભગવાનને થોડો ભ્રમ થઈ જાય ભલામણ, જ્યારે પરબ્રહ્મ તો નિરંજન નિર્ગુણાકાર શુદ્ધ બુદ્ધ મુક્ત સજાતીય ભેદ રહિત છે અને એ બધાથી પર છે. પણ આ જે શ્રી કૃષ્ણ કહેવાય છે એને તેવું થઈ ગયું છે કે હું નિયંતા છું. શાના જ થઈ ગયું? કે માયાજન્ય ભ્રમથી. માટે એ શ્રી કૃષ્ણ જે છે ને આ બધા જગતના કરતા હરતા જે કહેવાય છે ને એ નહીં, એ ભગવાન નહીં, ભગવાન તો એનાથી પર કોક છે એમ અદ્વૈતીઓ માને છે. પણ એ ખોટું છે. અદ્વૈતીઓ કહે છે કે ના ભાઈ ના, સજાતીય ભેદ રહી જ છે. જેમ માણસ માણસમાં ભેદ છે ને એવો ભેદ એને સજાતીય ભેદ કહેવાય છે, અને તેમજ વિજાતીય ભેદ એટલે કે માણસ પશુમાં ભેદ છે એને વિજાતીય ભેદ કહેવાય, અને સ્વગત ભેદ કહેતા હાથ અને પગમાં પોતાનામાં પોતાનામાં પગ જેવા હાથ નથી ને હાથ જેવા પગ નથી એને સ્વગત ભેદ કહેવાય. આ ત્રણેય ભેદથી ભગવાન પર છે અને એ સાચા ભગવાન છે. આવું એ લોકોએ માન્યું અદ્વૈતીઓએ. બાલા ભક્તો, અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આવી આવી વેદની શ્રુતિઓનું પ્રમાણ લઈને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આમ ભગવાનના અનાદિ સિદ્ધ ઐશ્વર્યો અને રૂપગુણનું ખંડન કરે છે. કારણ કે ઉપનિષદમાં અમુક શ્રુતિ છે, અહમ બ્રહ્માસ્મિ, બસ હું જ બ્રહ્મ છું, આ બધું બ્રહ્મ છે, મેરે સિવા ઓર કુછ નહીં, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. આવા બધા વેદના વાક્યોમાંથી એ લોકો એક નિષ્કર્ષ કાઢ્યો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, કે તો બ્રહ્મ સત્ય છે ને જગત ખોટું છે. આમ કરી પરમાત્માનું અનાદિ સિદ્ધ સ્વરૂપ ઐશ્વર્ય ગુણ બધું ખંડન કરી નાખ્યું. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વધ્યમ નિરંજનમ નિર્ગુણશ્ચ, નિષ્કલમ કહેતા નિરવયવ, નિષ્ક્રિયમ કહેતા જેમાં કોઈ ક્રિયા નથી, શાંતમ જે શાંત છે, નિર્વધ્યમ એટલે કે જે નિર્દોષ છે, નિરંજનમ કહેતા જે માયાના અંજનમાં નથી આવતા એવા, નિર્ગુણશ્ચ કે જેમાં કોઈ ગુણ નથી, અદૃશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુક્ષોત્રમ તત્ અપાણીપાદમ, જે દેખાય નહીં એવા, ગ્રહણ થાય નહીં એવા, જેને કોઈ શરીર નથી, ગોત્ર નથી, જેનો કોઈ વર્ણ નથી, અને જેને આંખો નથી, કાન નથી, હાથ પગ કાંઈ નથી ભાઈ, આવું એક શ્રુતિમાં વર્ણન છે. પણ સિદ્ધાંત રૂપે આપણે એ વાત સમજ્યા છીએ, વચનામત ગઢડા પ્રથમના 45માં ભગવાને એમ કહ્યું કે ભાઈઓ, જે શ્રુતિએ ભગવાનના કર ચરણાદિકનો નિષેધ કર્યો છે, અચક્ષુ શ્રોત્રમ આવું બધું કહ્યું છે, તે તો માયિક કર ચરણાદિકનો નિષેધ કર્યો છે. કેવા કર ચરણાદિકનો? માયિક કર ચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે, પણ માયિક નથી, માટે ભગવાનના કર ચરણ વગેરે બધું દિવ્ય છે. વળી બીજી અનેક શ્રુતિઓ પ્રભુના દિવ્ય ગુણો અને દિવ્ય મૂર્તિને પોકારી પોકારીને પ્રતિપાદન કરે છે. જેમ કે દિવ્ય ગુણો માટે, અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગસ્સહ અપિપાસા સત્યકામ સત્ય સંકલ્પ, આ વેદની શ્રુતિ છે ભાઈ. ભગવાન પાપ રહિત છે, ભગવાનને ગઢપણ વગેરે આવતું નથી, ભગવાનને મૃત્યુ થતું નથી, ભગવાનને શોક થતો નથી, ભગવાનને ભૂખ વગેરે લાગતું નથી, તરસ્ય પણ લાગતી નથી, સમજા? આટલા નેગેટિવ બળે કીધું, હવે બે વાત સત્ય પણ કીધી, પોઝિટિવ પણ. સત્ય કામ છે ભગવાન અને સત્ય સંકલ્પ છે. હવે આમાં દિવ્ય ગુણો પ્રતિપાદિત થયા કે ન થયા? ભગવાનને હાવ નિર્ગુણ કરીને એને પોતાને હું સુખ નહીં એની ખબર નથી એવા થાપી દેવા, એ કઈ રીત છે? ભગવાનમાં દિવ્ય ગુણો છે એમ આ શ્રુતિએ સ્થાપન કર્યું. રસો વય સહ રસમ હિ એવ અયમ લબ્ધ્વા આનંદી ભવતી એષ હિ એવ આનંદયાતિ, મૂર્તિમાન આનંદ સ્વરૂપ એ પરમ બ્રહ્મ સૌને આનંદ આપે છે, એ જ પરમ રસ છે. એ પરમાત્માને પામીને બધા જ આનંદી બની જાય છે. આવી બધી શ્રુતિઓ છે. સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ સર્વસ્ય અધિપતિ, એ ભગવાન સર્વને વશ રાખનારા છે, સર્વના નિયંતા છે, સર્વના અધિપતિ છે, માટે એને નિર્ગુણ કેવી રીતે કરી નાખો છો? હાવ નિર્ગુણ અર્થાત કે જેમાં કોઈ પણ પ્રકારનો ગુણ નથી, તેજ નથી, જ્ઞાન નથી, કાંઈ નથી, બોલો લ્યો, એને નિર્ગુણ કહેવાય. હવે જે સર્વના અધિપતિ સર્વના સ્વામી છે, જ્ઞાન વગેરે છે નહીં, તસ્ય ગુણા સર્વે સર્વેર મુનિ ગણૈરપી વક્તુમ શક્યા વિયુક્તસ્ય સત્વાદે રખેલૈર ગુણૈહી. મહાભારતના અનુશાસન પર્વમાં વિષ્ણુ ધર્મમાં આ વાત કરી છે કે માયાના સત્વાદિક તમામ ગુણો એ રહિત એવા તે દિવ્ય પરમેશ્વરના આનંદ ગુણો છે છે છે. આનંદ ગુણો સર્વે મુનિ સમૂહો વડે પણ કહી શકાય એમ નથી નથી નથી. આ રીતે શ્રીહરિમાં દિવ્ય ગુણો સ્થાપન કર્યા શાસ્ત્રોના પ્રમાણોથી શતાનંદ સ્વામીએ. માટે નિર્ગુણ કોક છે એ ભગવાન છે, અને આ જે છે એ ભગવાન નહીં એવું જે લોકો કહે છે એ ખોટું છે. હવે વાલા ભક્તો, સાકારપણું સ્થાપન કરે છે, ગુણો સ્થાપન કર્યા, હવે સાકાર પણ પ્રતિપાદન કરવામાં આવે છે. વેદમાં સદા દિવ્ય સાકાર સ્વરૂપનું વર્ણન છે. આત્મા એવ ઇદમ અગ્રે આસીત પુરુષ વિધઃ, એવી એક શ્રુતિ છે કે સૃષ્ટિ પહેલા પુરુષ જેવા આકાર સ્વરૂપે એક પરમાત્મા જ હતા, બીજું બધું તેમાં લીન હતું. હવે અહીંયા પુરુષ વિધઃ કીધું એટલે કે પુરુષના જેવો આકાર છે પરમાત્માનો, એમ સ્થાપન થયું. એટલે જે લોકો ભગવાનને નિરાકાર કહે છે એ ખંડન થઈ ગયું. વેદ અહમ એતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત્. માયાથી પર એવા આ સૂર્ય જેવા તેજસ્વી અતિ મહાન પુરુષોત્તમને હું જાણું છું. જો અહીંયા પુરુષ જેવો આકાર કહીને, પુરુષોત્તમ કહીને ભગવાનના આકારને પ્રતિપાદિત કર્યો. વાલા ભક્તો, આ રીતે ભગવાનને ભ્રમ થયો અને જેણે બધા ઐશ્વર્યોને ધારણ કરીને આ સૃષ્ટિ કરી તે ભગવાન નથી, પણ ભગવાન તો નિર્ગુણ ને એનાથી પર કંઈક જુદા જ છે, નિરાકાર, એવું કહેનારાના મતનું ખંડન થઈ ગયું. ત્રીજા પોઈન્ટમાં જે વાત હતી એ ખંડન થાય. હવે એમાં ને એમાં એક શંકા ઊભી કરીને આગળ જવું છે. શંકા એવી છે કે પરમબ્રહ્મ પરમાત્મા સદા સાકાર જ છે એમ તમે કહો છો, તો કોઈ એક નિશ્ચિત સ્થાન અવશ્ય અપેક્ષિત છે, તેનું ક્યાંય પ્રમાણ છે? અર્થાત તમે મૂર્તિમાન ભગવાનને કહો તો એને રહેવા માટે કાંઈક જગ્યા પણ જોઈએ. જો નિરાકાર તેજરૂપ ભગવાનને કહો તો એને રહેવા માટે કોઈ ઘર કે સ્થાન કે ધામ ન જોઈએ. હવે તમે ભગવાનને સાકાર કીધા, મૂર્તિમાન કીધા, તો એ કોઈક જગ્યાએ રહેતા હશે, નિશ્ચિત એને રહેવાનું કોઈ સ્થાન હોવું જોઈએ, તો એનું ક્યાંય વેદમાં વર્ણન છે? ત્યારે કે હા હા છે, સમાધાન આપે છે. હરિસદા સાકાર સ્વરૂપે અક્ષરધામ રૂપી એક દેશમાં રહ્યા છે એનું પ્રમાણ દિવ્ય બ્રહ્મપુરે યેશ સ વ્યોમનાત્મા પ્રતિષ્ઠિતા. અર્થાત સર્વના કારણ એવા આ પરમાત્મા દિવ્ય બ્રહ્મપુર નામના ચિદાકાશમાં બિરાજમાન છે. જો ભગવાનના ધામનું વર્ણન આવ્યું, સાકાર કો તો ધામ હોય. વળે ગીતામાં કહ્યું છે, ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ. જોયું, જેને સૂર્ય કે ચંદ્ર કે અગ્નિ કોઈ પ્રકાશિત કરી શકતા નથી અને ત્યાં ગયા પછી કોઈ ત્યાંથી પાછો પડતો નથી, એવું પરમ મારું ધામ છે. ધામનું સ્થાપન થયું કે ન થયું? માટે સાકાર ભગવાન છે અને એને રહેવાનું ધામ પણ છે. માટે જે લોકો ભગવાનને નિરાકાર કહે છે એ કાંઈ સમજતા નથી, એને ખબર જ નથી. અને સ્વામિનારાયણ ભગવાને તો ચોખ્ખું કીધું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. સર્વે સામ્રથે રે શક્તિ ગુણે કરે અભિરામ. સર્વે સામ્રથે રે શક્તિ ગુણે કરી અભિરામ. અતિતે જો
દેવને રે મારો કોઈ ન પામે પાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર
એ મારો ધામ છે રે અક્ષર અમૃત જેનો વાલા ભક્તો, ભગવાન સગુણ છે, સાકાર છે, એને રહેવાનું ધામ છે એમ કહીને જે અદ્વૈતીઓ ભગવાન અને પરબ્રહ્મ જુદા માને છે, ભગવાન સર્વ કરતા છે પણ પરબ્રહ્મ એનાથી પર અકર્તા ને નિરાકાર છે એમ કહે છે, એનું ખંડન કર્યું. અને વળી નિષ્કામ સ્વામીએ બહુ સરસ લખ્યું,
એમ સાકાર મૂર્તિ સંબંધે સુખકારી દે,
એમ સાકાર મૂર્તિ સંબંધે સુખકારી દે,
સુખિયા આદિ અંતે મધ્ય સુખકારી દે,
સુખિયા આદિ અંતે મધ્ય સુખકારી દે,
મેલી મૂર્તિ છે તેને વાત બની બગડી છે, સાકાર વિના ન સરે કામ, માટે સાકાર છો સુખધામ, કહે છે પ્રભુ સદા સાકાર રહે છે,
અઢાર પુરાણ એમ કહે છે પ્રભુ સદા સાકાર રહે છે,
શ્રુતિ સ્મૃતિ નું એ તાન સદા સાકાર રહે ભગવાન, દેયે વાત પ્રભુ પ્રગટ થો સાક્ષાત,
ચાર વેદ વદેયે વાત પ્રભુ પ્રગટ છો સાક્ષાત,
પ્રભુ પ્રગટ છો સાક્ષાત,
પ્રભુ પ્રગટ છો સાક્ષાત.
વાલા ભક્તો, આ બધી વાત કરીને એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે જે અદ્વૈતીઓ ભગવાનને અને પરબ્રહ્મ તત્વને જુદા માને છે તે ખોટું છે, ભગવાન સર્વ કરતા હર્તા છે એ તો માયાજન્ય ભ્રમથી એને એવો વહેમ આવી ગયો છે, પણ એ ખરેખર ભગવાન નહીં, ભગવાન તો એનાથી એ પર છે અને એ નિર્ગુણ છે, અકર્તા છે, નિરાકાર છે અને એને કોઈ ધામ નથી, આવું એ લોકો માને છે એ ખોટું છે એમ આ બધી પંક્તિઓ ગાઈને આપણે સમજ્યા. પણ વળી એક બીજી પાછી શંકા એમાં ઊભી થઈ, પેલા ભગવાન સાકાર કીધા તો કે સાકાર હોય એને રહેવાનું ધામ હોવું જોઈએ, આપણે ધામનું સ્થાપન કર્યું, તો વળી એક શંકા કરી કે ભગવાનને જો સાકાર તમે માનો તો ભગવાન એક દેશસ્થ થઈ જાય, હા ભગવાનનું તો જેટલું માપ હોય એટલું જ માપ થાય, પછી ભગવાનને અનંત અપાર વ્યાપક એવું કહ્યું છે એનો તો કાંઈ મિનિંગ જ ન રહે, તો એનું શું સમજવું? ખ્યાલ આવ્યો? ભગવાન કાંઈક ધામ છે ને ત્યાં બેઠા છે અને આપણે અહીં મુજાઈને મરી જઈએ તો ભગવાન ત્યાં ત્યાં બેઠા રહે? બોલો, એક દેશસ્થ થઈ ગયા ને પછી સર્વસ્વ ભગવાનમય છે, ભગવાન સર્વત્ર છે, ભગવાન સર્વમાં બેઠા છે, એવું ક્યાંથી સિદ્ધ કરશો જો સાકાર મૂર્તિ કરીને બેહાડી દેહો તો? બધામાં રહ્યા છે એમ કેમ કહી શકશો? પછી આવી મોટી શંકા આવી,
શું કરીશું હવે કહો જોઈ, એ શું કરીશું એમ પૂછું છું. શંકા કરવા વાળા તો ગમે શંકા કરે. આપણે કયા પ્રકારમાં અત્યારે વાત કરી રહ્યા છીએ? ત્રીજામાં. આ બધી માથાકૂટ છે, કારણ કે આપણને બધું સમજાઈ ગયું છે ને, એટલે હવે કઈ કરવાનું રહ્યું નથી. એટલે આ બધી માથાકૂટ જ લાગે. આપણા વડવાઓએ બધું હરખું સમજાવીને દઈ દીધું છે. લેરી કરો, લ્યો, ગળહુતિમ સાકાર પણ પાઈ દીધું છે, પુરુષોત્તમ પણ પાઈ દીધું છે, અક્ષરધામની વાત પાઈ દીધી છે, હવે ક્યાં બીજું કાંઈ અડે એમ છે? આપણે તો આપણા નાના નાના સત્સંગીના છોકરાઓ એને આ બધી ખબર હોય, ભગવાન સાકાર છે ને, ભગવાનનું અક્ષરધામ છે ને, આપણે ત્યાં જવાનું છે ને. હા, ડીટીયા નહીં ખબર હોય, બોલો, એને તમે કહો ભગવાન નિરાકાર છે તો લાલસોળ થઈ જાય, ભાઈ ખબર નહીં હવે ક્યાંથી એને ચડી ગયું. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 45 વચનાવર્તમાં એની ચોખવટ કરી ભાઈ, શંકાની, કે ભગવાન એક જ દેશસ્થ થઈ જશે જો તમે એને મૂર્તિ કરીને બેહાડી દેહો તો. એક જગ્યાએ ભગવાન છે, પછી બીજે ક્યાંય ભગવાન નથી, એનું શું કરશો? ત્યારે ભગવાન કહ્યા કે ભાઈ એવું નથી, જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે. તડકામ ખબર પડે ને, ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને ભગવાન પુરુષોત્તમ તે સાકાર છે, અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે, એ રૂપે ભગવાન બધે જ બિરાજિત છે. એક જગ્યાએ જ ભગવાન થઈ જતા નથી, એક જગ્યાએ મૂર્તિમાન હોવા છતાં પોતાના તેજે કરીને, અંતર્યામીપણી કરીને વ્યાપક રહે છે. બધે જ ભગવાન છે, બધામાં ભગવાન છે, એમ વાત છે. મગજમાં બેઠું કે ન બેઠું? હજી ન બેઠું. હવે એવું થયું તો મૂર્તિ ત્યાં છે અને અહીંયા તો ભગવાનનું ખાલી તેજ છે, અને આપણે તો સત્સંગમાં એમ વાતો કરીએ છીએ કે બધામાં ભગવાન મૂર્તિ માન બિરાજમાન છે, એનું શું કરવું? મૂર્તિમાન ભગવાન તો અક્ષરધામ જ બેઠા છે ને, આપણા બધામાં ભગવાનનું ખાલી તેજ જ છે ને, અંતરિયામી રૂપે જ રહ્યા છે ને આપણામાં તો, એમ બધા શાસ્ત્ર લખ્યું છે. કેમ આપણા બધામાં સાકાર મૂર્તિ માન પ્રગટ પ્રમાણ ભગવાન બેઠા છે, એમ જે વાતો બળભરીન થાય છે એનું કોઈ પ્રમાણ છે? અને વચનામૃત નું દેજો, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હોય તો માનશું. આપી દઈએ, ઓકે, કાન હરખા રાખો. વચનામૃત વડતાલ નું 13મું. શ્રીજી મહારાજ બોલ્યા, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વ કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય? અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? વ્યાપક હોય એને મૂર્તિમાન કેમ કહેવાય? અને મૂર્તિ હોય એને વ્યાપક કેમ કહેવાય? અને વ્યાપક હોય એ પછી મૂર્તિ હે નહીં કહેવાય? થઈ ને શંકા? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે, ને એક દેશી થકા સર્વદેશી છે. બ્રહ્મ એક દેશી છે, સર્વદેશી નથી, તે બ્રહ્મ એટલે કે ભગવાન, ભગવાન એક દેશી હોવા છતાં સર્વદેશી છે. કેવી રીતે? એ કેવી રીતે? મૂર્તિ હોવા છતાંય બધે છે અને એવા ને એવા છે, મૂર્તિ માન બધે છે, કેમની આ બધી વાત છે? કશું ગળે ઉતરતું નથી. હવે દાખલો આપે છે, જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાવ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે, એમ સાંભળે, બોલો, એના ઈ કાનથી સાંભળે, પાસે કોઈક વાત કરતું હોય સાંભળે ને એમ સાંભળે. હજારો ગાવ દૂર વાત કરતો હોય ને એની વાત. કોણ? સિદ્ધ દિશાવાળો. તેમજ લાખો ગાવ ઉપર કઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેને કરીને પણ ઉપાડે, આવડા જાત હોય. પણ સિદ્ધ દિશાવાળો લાખો ગાવ દૂર પડી હોય ને વસ્તુ તો એના જેવડા હાથ હોય ને એવડા હાથથી જ ઉપાડ લે. નો મગજમાં આવે એવી સત્ય વાત છે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે. આપે છે કે નહીં? અને એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે. ભાસે છે કે નહીં? અને સિદ્ધ હોય તેમાં પણ દૂર શ્રવણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે. હવે ધ્યાન દેજો. અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે? તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્યએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. હા બોલજો. આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. તારે કેમ વ્યાપક છે? મૂર્તિમાન જે ભગવાન છે તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને એ જ મૂર્તિ દર્શન દે છે એમ વ્યાપક કયા છે. હવે બધી મૂર્તિ થઈ કે નહીં? પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. બોલો. આપણે છે ને વ્યાપક શબ્દ સાંભળીએ એટલે તરત જ અરૂપપણું માની લઈએ છીએ. આપણે એવું સમજીએ છીએ વ્યાપક હોય એ અરૂપ હોય, અરૂપ હોય તો જ વ્યાપક હોય. પણ આ ચોખ્ખી ના પાડી દીધી કે આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી, સ્વરૂપ થકા વ્યાપક છે. અર્થાત જે અક્ષરધામમાં મૂર્તિ છે તે જ મૂર્તિ જ્યાં ઈચ્છા કરે ત્યાં દેખાય છે, માટે તે બધે એમ જ છે, એવા જ છે. એટલે આપણા હવમાં અક્ષરધામની મૂર્તિ સાક્ષાત સાકાર રહી છે. આપણે કોઈ ભગવાનની મૂર્તિથી વંચિત નથી, છેટા નથી. બધામાં પ્રગટ પ્રમાણ અક્ષરધામની મૂર્તિ છે અને આપણે એટલે બધા અક્ષરધામ છીએ. હા આમ જ છે, જેદી સમજાય તેદી. એટલે મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં એવું બોલ્યા કે હું ત્યાં બેઠો છું અને તમે ત્યાં બેઠા છો, પણ તમને જેમ છે એમ એ સ્વરૂપ સમજ્યામાં આવ્યું નથી. જેદી સમજામાં આવશે તેદી તમને દુનિયામાં ક્યાંય રસ નહીં રહે. આપણને પણ આજ કાલ પ્રમ દિવસે આમનામ વાતો કરતા, સત્સંગ શિબિરો ભરતા, આત્મીય સભાઓ કરતા, રવિ સભા કરતા, ગોષ્ઠી ગ્રુપ સભા, કોક વારે સમજાઈ જાહે, ક્યારેક લાઈટ થઈ જાહે, અને ત્યારે કોઈ પ્રશ્ન નહીં રહે. અને મહારાજની મૂર્તિમાં બધી વૃત્તિઓ એવી જોડાઈ જાહે અને ક્યાંય પંચવિષયા દીકમાં જેમ સ્વામિનારાયણ ભગવાનને રસ નહોતો એમ આપણને રસ નહીં રહે એમ એણે મધ્યના 13મા પોતે કહ્યું છે. અમારી જેમ તમને થઈ જાહે, અમારા જેવા તમે થઈ જશો. પણ આ વાત સમજાવવી જોઈએ કે તે તો મૂર્તિમાન છે, તે જ ભગવાન, તે જ મૂર્તિ પોતે પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહી થકી બધાને દેખાય છે એમ ભગવાન વ્યાપક છે. બધામ છે, બધાની સાથે છે મૂર્તિ. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એક દેશસ્થ એને ભલે કહીએ પણ એવા ને એવા એ બધે જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે, સૌના આત્મામાં દેખાય છે. આમ એ પ્રશ્નનું નિરાકરણ કર્યું કે ભગવાન એક દેશસ્થ કંઈ થઈ જતા નથી બાપા, એ બધે જ છે. એનું ધામ નક્કી કર્યું એટલે એ એક જ જગ્યાએ છે ને પછી બીજે નથી એમ કોઈએ માની લેવું નહીં, અથવા બીજે છે એ ખાલી તેજ જ છે ને એ પોતે મૂર્તિ ત્યાં જ છે એમય માની લેવું નહીં, જેવા છે એવા બધે છે. આમ વાત સમજો પાકો. આપણી પાંચ લખાવેલી શંકામાં ભગવાનનું ખંડન કરનારા ત્રણ પોઈન્ટ અહીં પૂરા થયા. હવે ભગવાનના અવતારનું ખંડન કરનારો પોઈન્ટ છે ચોથો, વાંચી જાઓ. ભગવાન અવતાર લેતા છે ને, હવે એની વાત કરે છે. અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરા પરિજાનંતિ યોનિમ. પહેલું જ વેદનું પ્રમાણ આપ્યું કે તમે વાત કરો છો ભગવાન અવતાર લેતા નથી એમ કહીને ભગવાનના અવતારનું ખંડન કરો છો, પણ વેદ તો કહે છે કે ભગવાન અવતાર લે છે, તમે એનાથી વધારે ડાયા છો. કેવી રીતે ભગવાનના અવતારનું ખંડન કરી શકો તમે કે ભગવાનના અવતાર થતા જ નથી ને ભગવાન અવતાર લેતા જ નથી, એમ ખંડન અવતારોનું થાય કઈ રીતે તમારાથી? વેદમાં કીધું છે કે અજન્મા એવા પરમ બ્રહ્મ અનેક રૂપે અવતરે છે, ધીર પુરુષો તેમના અવતારના હેતુઓને જાણે છે, બીજાને ખબર પડતી નથી. તો કે વેદમાં તો કીધું હોય પણ અમને થોડા વેદ વાંચ્યા હોય, બીજા કોઈ પ્રસિદ્ધ શાસ્ત્રમાં કીધું છે? તો ગીતામાં નથી કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય, ધર્મની ગ્લાની થઈ જાય, ત્યારે હું ધરતી ઉપર અવતાર લઉં છું. અવતારનું પ્રતિપાદન ગીતામાં છે કે નહીં? અને કારિયાણીના પાંચમા વચનાવતમાં મહારાજે કીધું કે ભગવાન પોતાના ભક્તને લાડ લડાવવા માટે ધરતી ઉપર ભક્ત જેવા થઈને જ આવે છે, બાકી કલ્યાણ તો ધામમાં બેઠા થકાય સંકલ્પ માત્રથી કરી શકે છે, એને માટે ધરતી ઉપર આવવાની જરૂર જ નથી. પણ ભક્તને મનમાં એમ હોય છે કે ભગવાન મારા સ્નેહી થાય, પતિ થાય, સગા થાય, મારી હારે રમે જમે ભમે, રંગોત્સવ કરે, આનંદ કરે, રાસોત્સવ કરે, એટલે ભગવાન ધરતી ઉપર મનુષ્ય જેવા થઈને આવે છે, એને જ અવતાર કહેવાય. માટે અવતાર ભગવાનના થાય છે ને થતા રહેવાના, એનું કોઈએ ખંડન કરવું નહીં. આમ વાલા ભક્તો, અવતારનું સ્થાપન કર્યું. હવે છેલ્લો પોઈન્ટ, હોશિયાર માણસો બહુ ને એટલે બીજો ખોસો કાઢ્યો. જો હા ભાઈ, હા ભગવાન અવતાર લે છે, પણ ભગવાન ધરતી ઉપર અવતાર લે ને એ સ્વરૂપ અને ઓલું જે ભગવાનનું ધામમાં હોય ને એ જુદું હોય. ભગવાન અહીં આવે ત્યારે માયિક રૂપ લઈને આવે, કઈ થોડું ધામનું અહીં આવે ને ધામનું અહીં આવે દેખાય કઈ રીતે? એ તો દિવ્ય હોય, આપણને દેખાય. અહીંયા આવે ત્યારે ભગવાનનું દેહ માયિક હોય છે, એમ પાછું અવતારનું આ રીતે માઇક પણ હું કહીને અપમાન કર્યું. છેલ્લો પોઈન્ટ વાંચો તમે. એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ શ્લોકમાં ક્યાંય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને બીજા એના અવતાર છે અને અવતાર અવતારીમાં ભેદ છે એ બાબતની વાત સતાનંદ સ્વામીએ લખી નથી. આપણા લોકો બળ પછાડીને કહે છે ને કે શિક્ષાપત્રીમાં 29માં કહ્યું છે કે ભગવાનને ભગવાનના અવતારનું ખંડન કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાનને જે સર્વોપરી કહે છે તે બીજા અવતારોનું ખંડન કરે છે. ગોપાલ સ્વામીની વાતોની ગુણાત્યાન સ્વામીની વાતોમાં અવતારનું ખંડન છે સહેજ નહીં. આ શ્લોક એવી કોઈ વાત જ કરતો નથી. આ શ્લોકમાં તો પાંચ પોઈન્ટ જ છે. ખ્યાલ આવ્યો તમને? એમાં ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામીની વાતો એ હું ભાઈ અવતારનું ખંડન કર્યું? આ પાંચ પોઈન્ટમાં એકય પોઈન્ટ સ્વામીની વાતમાં આવે છે? સ્વામીની વાતો તો સ્પષ્ટપણે બધા અવતારોને દિવ્ય કહે છે, અવતારોનો આદર કરે છે, માને છે. પણ એટલું ખરું કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કે, સર્વનું કારણ કે, તો એ તો જેવું હોય એવું કે, એમાં ખંડન કર્યું કેમ કહેવાય? ભગવાન અવતરે છે પણ માયિક રૂપ છે, ભગવાનનું દિવ્ય રૂપ નથી એવું કોઈ કે કીધું, પણ એ વાત એની ખોટી છે. પ્રભુ અવતરણ સમયે પણ દિવ્ય રૂપે જ હોય છે. તો કે એનું કઈ પ્રમાણ ખરું? તો ગીતામાં છે, અજો પિસન અવ્યય આત્મા ભૂતાનામ અપીશ્વરો પિસન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ યાત્મમાયા. ભગવાન કૃષ્ણએ કહ્યું અર્જુનને, અર્જુન હું અજન્મા છું, અખંડ અવિકારી મૂર્તિ છું, સર્વનો નિયંતા છું, તે મારા સ્વભાવે સહિત એમનો એમ રહ્યો થકો જ મારી માયાથી એટલે કે મારી પોતાની ઈચ્છાથી અવતાર ધારણ કરું છું. હું અવતાર ધારણ કરું ત્યારે જેવો છું એવો નથી રહેતો, થોડોક ફરી જાઉં છું એવું કોઈ માનશો નહીં. અર્થાત મારા બધા ઐશ્વર્યો સહિત રહ્યો થકો જ હું મારા મૂળભૂત સ્વભાવને સ્વીકારીને આ લોકમાં પ્રગટ થાઉં છું. હું આ લોકમાં પ્રગટ હોઉં ત્યારે પણ જેવો ધામમાં છું એવો ને એવો દિવ્ય જ છું, જરાય મારામાં ફેર પડતો નથી. વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે, નતસ્ય પ્રાકૃતા મૂર્તિ માંસ મેદોસ્તિ સંભવા. વિષ્ણુ પુરાણ એમ કે છે કે અવતાર ધારીને પૃથ્વી પર પ્રગટ થયેલ તે પરમાત્માની મૂર્તિ માંસ મેદ અને અસ્થિ વગેરેથી બનેલી માઈક હોતી નથી, ખાલી દેખાય, એ દિવ્ય જ હોય છે. માટે ભગવાન અવતાર લે તારે માઈક થઈ જાય છે એવું જે માને છે એ ખોટું છે. એવી જ રીતે મુક્તો પણ સદા સાકાર અને અનંત શુભ ગુણ યુક્ત છે. લ્યો સાંભળો, તો જેને ભજને એના ભક્તો પણ દિવ્ય ચૈતન્યની મૂર્તિ જ જો હોય તો એના ઈષ્ટદેવ દિવ્ય ચૈતન્યની મૂર્તિ હોય, માઈક ન હોય એમાં કેવું જ શું મારા ભાઈ, બોલો. ગઢડા મધ્યનું 63મું વચનામત કહે છે, ભગવાનના ભક્ત ભગવાનના સંબંધે પણ દિવ્ય ચૈતન્યની મૂર્તિ જ છે. અને અંત્યના 38માં કહ્યું, તે ભગવાન અને ભગવાનના જે ભક્ત છે તે સદાય સાકાર દિવ્ય મૂર્તિ છે. તો પછી ભગવાન સદા સાકાર ને દિવ્ય મૂર્તિ હોય એમાં કઈ શંકા ખરી? વાલા ભક્તો, આ અદભુત વાત છે, અદભુત વાત. માટે પરમાત્માના અવતરણ સમયે પણ ભગવાનનો જે દેહ છે તે દિવ્ય જ્ઞાન રૂપ જ છે, એમાં માયાની ગંધ પણ નથી. આમ હવે સમજવું. હવે થોડી સટર પટર વાતો કરીએ. આ 5 શંકા, 5 પ્રકારનું ખંડન અને એનું સમાધાન તમારી આગળ કર્યું. હવે જે લોકો ભગવાનમાં માનતા જ નથી, પહેલી શંકા એના ઉપર આઈન્સ્ટાઈન એવું કહે છે, આ યુગના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને એમ કહ્યું કે ભગવાનમાં ન માનવું તે માણસનું રાક્ષસીપણું છે. એ વૈજ્ઞાનિક હતા બહુ મોટા, પણ ભગવાનમાં માનતા. ઘણી વસ્તુ એવી છે કે જે નરી આંખે ન દેખાય, પણ તેથી તેનું અસ્તિત્વ નથી એમ ન કહી શકાય. રામકૃષ્ણ પરમહંસ પાસે દક્ષિણના મહાતાર્કિક પંડિત કેશવચંદ્ર આવ્યા એકવાર. તે પરમહંસને કહે, હું તર્કથી સિદ્ધ કરી દઉં કે ભગવાન નથી. પરમહંસ કે બહુ સારું. પછી તે એક પછી એક તર્ક આપવા લાગ્યા કેશવચંદ્ર. પરમહંસ કે બહુ બઢિયા બાત કી, બહુ અચ્છી બાત કી. 1.5 કલાક પછી કહે, હવે તમે પરમેશ્વરના અસ્તિત્વ વિશે શું કહો છો પરમહંસજી? ત્યારે રામકૃષ્ણ પરમહંસે પોતાની પાસે ગુલાબનું ફૂલ હતું તે એને આપીને કહ્યું, કેશવચંદ્ર આ ગુલાબ છે તેની સાબિતી શું? ત્યારે તે કહે, પ્રત્યક્ષ અનુભૂતિ થાય એ જ એની સાબિતી છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે, ના એ ગુલાબ નથી. પંડિત કે હું દેખું છું અને તમે ના કેમ કહો છો? તરત જ મંદ હાસ્ય કરી કટાક્ષમાં રામકૃષ્ણ પરમહંસ કહે, જેમ તું ગુલાબને દેખે છો તેમ હું પરમેશ્વરને દેખું છું, તું ના કેમ કહે છે કે પરમેશ્વર નથી અને તું મરી જા મહેનત કરી કરીને અને હું એમ કેમ કહું કે પરમેશ્વર નથી? હું તને કહું છું કે આ ગુલાબ નથી, તું ઉલ્લીને કે ના ગુલાબ છે એમ હું ઉછળીને જ કહું પરમેશ્વર છે. ત્યારે કેશવચંદ્રે છેલ્લે તર્ક કર્યો, તો હું જયારે ભગવાનનું ખંડન કરતો ત્યારે તમે ક્યાં બડી બાત કી, બહુત અચ્છી બાત કી, એમ કેમ કયા કરતા? ત્યારે પરમહંસ કહે, હું તને એ નહોતો કહેતો, તો તારામાં રહેલા ભગવાનને કહેતો હતો કે તમે તમારા વિશે કેવા કેવા તર્ક આપો છો. એ સાંભળતા જ કેશવચંદ્ર પરમહંસના પગમાં પડી ગયો ભાઈ, નાસ્તિક મટી નાસ્તિક થઈ ગયો. વાલા ભક્તો, જેમ અમીબા એક કોષીય પ્રાણી છે, નરી આંખે ન દેખાય પણ માઇક્રોસ્કોપમાં દેખાય, તેમ સાધન કરીએ તો ભગવાન અનુભવાય. માઇક્રોસ્કોપમાં દેખાય તેમ સાધન કરીએ તો ભગવાન અનુભવાય. સંત પાસે એક નાસ્તિક આવ્યો, એકે ભગવાન બતાવો. સંતે કહ્યું, પંચામૃત લાવો તો લાવ્યો, ચાખ તો ચાખ્યું, કેવું લાગ્યું? ગળ્યું. આમાં ગળપણ ક્યાં છે બતાવ્યું તો? આમાં ગળપણ ક્યાં છે બતાવ્યું તો? તે તો દેખાય નહીં, અનુભવથી જણાય. સંત કહે, ભાઈ ભગવાનનું પણ એવું જ છે. ઠીક, આ દાખલો આવો છે, બાકી ભગવાન દેખાય પણ ખરા, ખાલી અનુભવાય એટલે હું વળી સમજાણું. હા, સંત પાસે ડોક્ટર આવ્યા, એ કે ભગવાન બતાવો તો માનું. સંતે એના માથામાં એક મુક્કો માર્યો. ડોક્ટર ગુસ્સે થઈ ગયો. સંત કે, કેટલું વાગ્યું? તો કે, વાગ્યું. અરે ભાઈ, તે ક્યાં દેખાયશ? બતાવ્યું તો. ત્યારે ડોક્ટર કે, પીડા થાય અનુભવાય, બીજું શું દેખાય? ત્યારે સંતે કહ્યું, ડોક્ટર સાહેબ ભગવાનનું પણ એવું છે, અનુભવાય અને અનુભવાય ને દેખાય અને દેખાય. માટે તમને ન દેખાય એનો અર્થ એનો થાય કે નથી? રવા દો. વાલા ભક્તો, અન્ય રીતે પણ ઘણા લોકો ખંડન કરતા હોય છે. આ સિવાય મહારાજના વચન પ્રમાણે ભગવાનનું ખંડન કે ભગવાનનો દ્રોહ નીચેની રીતે થાય છે. થોડુંક જુઓ, પ્રથમનું 71મું વચનામૃત કહે છે, ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. ભગવાનના આકારનું ખંડન કરવું એ ભગવાનનું ખંડન છે, અને એ બધા અપરાધો કરતા ભગવાનનો મોટા મોટો અપરાધી છે. વળી મધ્યના 9માં એમ કહ્યું કે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે, નિરાકાર જાણે, બીજા અવતાર જેવા જાણે, તો એનો દ્રોહ કર્યો કહેવાય, અર્થાત ખંડન કર્યું કહેવાય. વળી વડતાલના 2માં કહ્યું, સર્વ જગતના કરતા હતા ભગવાન છે, તેને કરતા હતા ન સમજીને, ને વિશ્વના કરતા હતા કાળ વગેરેને જાણે એ ભગવાનનો દ્રોહ છે, અને ભગવાનને મૂર્તિમાં ન જાણે એ ભગવાનનો દ્રોહ છે. આ રીતે આ શ્લોકમાં ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન જે શાસ્ત્રમાં થતું હોય, કર્યું હોય, તે કથા, શાસ્ત્ર, પ્રવચન, છાપા વગેરે વાંચવું નહીં, એમ આપણને સમજાયું. છેલ્લે અવતારોના ખંડન વિશે થોડો પ્રકાશ આપું છું. અવતારોનું ખંડન ન કરવું, પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી જ અવતારો થયા છે, થાય છે, થતા રહેશે. તેઓ મહારાજના સ્વરૂપ છે. સાથી, અવતારો ભગવાનના સ્વરૂપ છે. સાથી, પુરુષોત્તમ વિના કોઈ દી અવતાર થાય નહીં. તમે માનો છો? અવતારી વિના અવતાર થાય? મૂળ ભગવાન વિના કોઈ અવતાર થાય ખરો? અને અવતાર વિના પુરુષોત્તમ હોય કે ન હોય? સમજાય છે તમને? નદી હિમાલયમાંથી નીકળે, બરોબર છે? બે નીકળે, ત્રણ નીકળે. કદાચ નદી ન નીકળે તો હિમાલય તો હોય કે ન હોય? અને નદી કઈ એમનામ નીકળે, કોક પાઠમાંથી તો નીકળે ને. એમ ભગવાન પુરુષોત્તમમાંથી બધા અવતાર થાય છે. પુરુષોત્તમમાંથી જ થાય છે એવું વારંવાર વચન આપીને ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં કહ્યું છે. જો પુરુષોત્તમ ન હોય, અવતારી ન હોય, સર્વોપરી એક હરિ ન હોય, તો એમાંથી અવતાર ક્યાંથી હોય, ક્યાંથી થાય? માટે એક વાતનો દરેક સત્સંગી ખ્યાલ રાખે કે પુરુષોત્તમ વિના કોઈ દી અવતાર થાય નહીં, અને અવતાર વિના પુરુષોત્તમ તો હોય. કોઈ અવતાર ન હોય તોય પુરુષોત્તમ અવતારી તો હોય, હોય ને હોય. કેમ છે? તેઓ અવતારોના કારણ, અવતારી સ્વામિનારાયણ ભગવાન છે. લોકો કહે છે મોટા નંદ સંતોની જે વાતો છે તેમાં અવતારોનું ખંડન છે, પણ તે વાત સાચી નથી. કોઈના માથામાં એવું કંઈક ચડી ગયું હોય તો એ ઠીક નથી. સંતોની વાતોમાં અવતારોનું ખંડન નથી, ભાઈઓ મંડન છે. સર્વ અવતારી શ્રીજી મહારાજનું વાસ્તવિક માહાત્મ્ય છે. અવતારોના મંડન વિના અવતારીનું મંડન કેવી રીતે થાય? અવતારોને ન માનીએ અને ખંડન કરીએ તો અવતારીનો મહિમા શેને લઈને કહેવાય? માટે અવતારીનો મહિમા કહેતી બાબતને આપણે ભગવાનનું ખંડન કે અવતારનું ખંડન કેવી રીતે માની લેવું? શ્રીજી મહારાજનો મહિમા કહે છે સંતો, તેથી જેવું છે એવું તે જણાવે છે. જો તેને ખંડન કહીએ તો વચનામત લોયા 14માં મહારાજ એમ બોલ્યા કે એ ત્રણેય અવતાર કરતા કોટી ગણું શ્રીકૃષ્ણને વિશે અમારે એ જ છે, તો ભગવાને ખંડન બીજા અવતારનું કર્યું કે ન કર્યું? તૈણે અવતાર કરતા શ્રી કૃષ્ણને કોટી ઘણા અધર ચડાવી દીધા, તો ઓલા તૈણે અવતારને નબળા કીધા ને એનું ખંડન થયું કે ન થયું? આને ખંડન કહેતા હો તો જેવી છે એવી વાતને. વળી પંચાળાના છઠ્ઠા વચનામાં મહારાજ એવું બોલ્યા કે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી. આવા શ્રીજી મહારાજના વચન ખંડનાત્મક કહેવાય કે નહીં? જો વાતોને કહો તો. માટે વાલા ભક્તો, મોટા જે સંતો છે એમણે જે કંઈ કહ્યું છે એ એની અનુભૂતિ છે. આપણને જે દી એવું અનુભવાશે તે દી એ વાત એકઈ ખોટી નહીં લાગે. સમજાણું નથી ને કોકના પાસેથી સાંભળ્યું છે ને કોઈ પક્ષમાં કે બીજી ત્રીજી રીતમાં હલવાઈને એમ ફિટ થઈ ગયા, એટલે આપણને મોટા સંતની વાતોનો અભાવ રહે છે અને અવગુણ આવે છે. વાલા ભક્તો, ઘણા લોકો કહે છે કે સ્વામિનારાયણીયા અવતારોનો અનાદર કરે છે, પણ આ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક અવતારોનો આદર છે. એની મોટામાં મોટી જો કોઈ સાબિતી હોય તો એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક અવતારોને મંદિરમાં સ્થાપ્યા છે, એની સેવા પૂજા કરે છે સંતો બ્રહ્મચારીઓ. અમે ખોપાળામાં હતા તો મા રાધાજી અને શ્રી કૃષ્ણની અમે ખૂબ સેવા કરી. રાધિકાજીને અમે બધા સાધુ હાડીને બધા કપડા ઘરાણા પહેરાવતા. કોણ કહે છે કે અવતારો અને અવતારોના ભક્તને સ્વામિનારાયણ નથી માનતા એમ? એ વાત આવ ખોટી છે. અવતારોની સ્થાપના કરી છે એ જ અવતારોનો આદર બતાવે છે. માટે અવતારોનો સૌ કોઈ આદર કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. દરેકના ઉત્સવ ઉજવાય છે, જન્મ દિવસ હોય, ઉપવાસ વગેરે વ્રત આપણે કરીએ છીએ, રામનવમી રહીએ છીએ, જન્માષ્ટમી રહીએ છીએ, માટે અવતારોને તો માનીએ છીએ. નરસિંહ જયંતિનો ઉપવાસ કરીએ છીએ, વામન જયંતિનો અડધો કરીએ, ઉત્સવો ઉજવીએ છીએ. જો અવતારોનો આદર ન હોય તો વાલા ભક્તો અવતારીનો જ અનાદર થાય છે. જો અવતારોનો આપણે અનાદર કરીએ તો અવતારીનો જ અનાદર થાય છે. કેમ? જે અવતારી અંદર પધારે ત્યારે જ અવતાર કહેવાય છે. એમનામ કોઈ અવતાર નહીં થઈ જતો એને મેળે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અવતારોનો અને અવતાર કાળમાં તેમના થયેલા ઉપાસક ભક્તોનો પણ અપાર મહિમા અને આદર રાખવામાં આવે છે. આજે આપણને કોઈ કૃષ્ણ ભક્ત હોય, કોઈ રામ ભક્ત હોય ને પ્રગટ આપણને મળે ને એની ભક્તિ શ્રદ્ધા જોઈ, નિષ્ઠા જોઈને આનંદ થાય છે. એવું નહીં લાગતું કે આ જુદા છે કે બીજા છે. કેમ? જે સૌના કારણ, સૌના ઉપરી એક ભગવાન છે. આ વાતને સમજવી જોઈએ. અને જે લોકો શ્રીહરિના અવતારો અને તેના ઉપાસકોને વ્યંગ ભાષામાં યા તો તિરસ્કારથી નિંદા કરે છે તેને શ્રીહરિજી સર્વોપરી સર્વાવતારી છે તે વાત સમજાણી નથી. તેઓ શ્રીજી મહારાજને સર્વોપરી નહીં, પરંતુ એવા બાના નીચે પોતાને સર્વોપરી જણાવવાનો મિથ્યા પ્રયાસ કરી રહ્યા છે. અમને જ બધું સાચું જ્ઞાન છે, બીજા કોઈ નહીં, એમ લોકોને ભમાવીને પોતાનું ટોળું મોટું કરવા સિવાય એને કોઈ બીજી વાસના જણાતી નથી. આ મોટી ખાસ. માટે એવાના સંઘનો પણ ત્યાગ કરવો. કેમ? જે તેઓ પોતાને દેહાભિમાની હોવા છતાં, અજ્ઞાની હોવા છતાં અવતારોથી મહાન માને છે. અને લક્ષ્મીને રાંડ કે હનુમાનજીને લંગડો કે આવા મૂર્ખાઓના ટોળા ઊભા કરનાર મહામૂર્ખાઓથી દૂર રહેવું. એ મહામૂર્ખાઓ છે એને કાંઈ સમજાણું નથી. અને જેને સમજાણું છે ખરેખર એણે તો હનુમાનજીની સ્થાપના કરી છે. ગોપાલ સ્વામી સારંગપુરમાં હનુમાનજી સ્થાપ્યા કે નહીં? ગુણાતીતાનંદ સ્વામી હનુમાનજી સ્થાપ્યા છે કે નહીં? આ લોકોએ કેવી રીતે અવતાર કે અવતારનો ભક્તોનું ખંડન કર્યું કહેવાય? એણે તો સ્થાપનાઓ કરી છે. અને જે લોકો ખંડન કરે છે એને તો સ્વામિનારાયણ ભગવાન સમજાણા જ નથી. એને ખબર નથી પડતી કે અવતાર અવતારી એટલે શું. માટે એવા જે હોય એનો પણ ત્યાગ કરવો.
ઇતિ શિક્ષાપત્રીનો 29મો શ્લોક સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.